Foi mais.
પર્વાદિરાજ દસ લક્ષણ પર્યુષણ પર્વે આજે ચોથો દિવસ ઉત્તમ સત્ય ધર્મની આરાધનાનો દિવસ છે. પૂજ્ય ગુરુદેવસિંહે પણ એનો ખુલાસો કર્યો કે સત્ય એટલે શું, બોલવું ન બોલવું કે સત્ય બોલવું, એ બધા એક બોલવાનું જો ક્રિયા છે એ જો ગણીએ તે તો ભાષા વર્ણનાનું કામ છે, અને અસત્ય ન બોલવું સત્ય બોલવું એવો જે ભાવ છે એ શું છે, એ આશ્રવ છે. અને અહીંયા જે ગુરુદેવસિંહ સત્ય ઉપરથી સત ત્રિકાળી સત જે અગિયારમી ગાથામાં જેને ભૂતાળ ત્રિકાળી એ કોણ છે, એ જીવ તત્વ છે. સત્ય બોલવું ન બોલવું એવી જે ક્રિયા છે એ તો કોની છે, પૂતગલની, એટલે અજીવ તત્વમાં. સાત તત્વથી આપણે વાત કરીએ તો શેમાં આવે, અજીવ તત્વમાં આવે. સત્ય નથી અસત્ય નથી બોલવું ને સત્ય બોલવું છે એવો જો વિચાર કરીએ તો શેમાં આવે, આશ્રવ ને પુણ્ય પાપમાં. જે અસત્ય બોલવું છે તો પાપમાં, અને સત્ય બોલવું છે એવી ઈચ્છા એવો વિકલ્પ વિષયમાં આવે પુણ્યમાં, અને બે મળીને આશ્રમમાં. પણ અહીંયા તો એ બધાથી રહિત હું સત સ્વરૂપ અસ્થિ સ્વરૂપ, જેની અહીંયા આપણને ઘણો વિસ્તાર લીધો કે આત્મા કેવો છે એની, તો એ જે ટીકાળી આત્મા છે એમાં લીન થતા એમાં એકાગ્ર થતા જે નિર્મળ વિતરાગીપણથી પ્રગટ થાય એ ખરેખર સત્ય ધર્મ છે. આખું પૂતગલની ભાષા વર્ણનાની ક્રિયાથી રહિત, વિકલ્પની ક્રિયાથી રહિત, એક બે ક્રિયા કઈ આવી, ભાષા બોલવાની ક્રિયા કઈ આવી, જળની ક્રિયા. સત્ય બોલવું છે સેનાથી આવી, વિકલ્પની ક્રિયા. અને બે ક્રિયાથી વિભાવ ક્રિયાથી રહિત ચૈતન્યના આત્મા એને જે આશ્રય વિતરાગીપણથી પ્રગટ થાય એ ખરેખર ચૈતન્યની વિતરાગી ક્રિયાને અહીંયા સત્ય ધર્મ કહેવામાં આવે છે, અને એની આરાધનાનો દિવસ છે. સાથે સાથે પછી જેમ પૂજામાં આવે એ જુદા જુદા અતિચારથી રહિત એવા પ્રકાર હોય, અને બાયમાં જે અપેક્ષાથી ઉપમાથી બધું કહેવામાં આવે એ સંબંધીના વિકલ્પો હોય. બાકી એટલું તો નિશ્ચિત કરવું, શું કરવું નિશ્ચિત, બોલે છે કોણ, ભીત બોલે છે કે જીભ બોલે છે, એમ ન કે ગણ કોણ બોલે છે, ભીત બોલે છે તો એમ એમ કોણ બોલે, ભીત બોલે છે કે જીભ બોલે છે, કોણ બોલે, કોણ બોલે છે, આત્મા બોલે છે તો કોણ બોલે છે, ભીત પણ નહીં જીભ પણ એ પણ નહીં, કારણ કે જીભ શેમાંથી છે, આહાર વર્ણમાંથી બનેલી ઔદારિક શરીર છે એનાથી પણ નહીં. આ શબ્દરૂપે પણ મેં એના માટે ખાસ પૂતગલનો સ્કંધ છે, અને એનું નામ શું કહેવાય છે, ભાષા વર્ણ. જૈન દર્શન ત્યાં સુધી પહોંચે છે. આમ ખાલી એમ નહીં કે પૂતગલ, પૂતગલ તો ખરું પણ પૂજગલમાં પણ શું હોય છે? પરમાણુ ને સ્કંદ, અને સ્કંદમાં પણ શું હોય છે? અલગ અલગ પ્રકારના હોય છે. એમાં શબ્દરૂપે જે પ્રણમન થાય છે કોનાથી થાય છે? ભાષાવરણા. એટલે જીવ તો નહીં જ. તો અહીંયા આખી એ વાત આપણને એ ચાલે છે. જીવનમાં હર પળ ને હર ક્ષણ મારા માટે આરાધના હોય. એવું નથી કે વર્ષની અંદર આ 10 દિવસ અથવા 3 વાર આવે એટલે 30 દિવસ. મારા જીવનનો એક હર પણ હર ક્ષણ મારા સાધના માટે હો. સપનામાં પણ ક્યારે વિરાધના ન હોય એવી ઉત્કૃષ્ટ ભાવના ભાવવા માટેના આ દિવસો હોય છે. 10 દિવસ છે, થોડું એક્સ્ટ્રા બધું હોય, કાર્યક્રમ હોય એટલે આપણે કરીએ ને આપણે શું કર્યું? પર્વ ઉજવી લીધું. શેના માટે પર્વ? શેના માટે છે? એક કાળ ઉપર માટેના છે કે અંદરની પોતાની પણતીનીમાં સ્વભાવ તરફની એની રૂચિના પ્રકારમાં વૃદ્ધિ થાય એના માટે હોય છે. સંયમમય સાધના આપણને નિરંતર વૃદ્ધિગત થાય એના માટેના આ પર્વ આવતા હોય છે. એમાં 10 લક્ષણ પર્વ એટલે તો સાધનામાં ઉત્કૃષ્ટ કોણ છે? ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ છે, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક છે, અને મુનિરાજ 6ઠેથી ગુણસ્થાનથી લઈને 12માં એ બધા સાધક આત્માઓ અંતરાત્મા એમાં ઉત્કૃષ્ટપણે કોણ છે? એ મુનિરાજ છે. એમને આપણે યાદ કરીને આપણે પણ એવી એક આરાધનાના માર્ગે જઈએ. અરે સ્વરૂપના સંસ્કાર એવા લઈએ કે કદાચ બહારનો ક્ષપસમ એકવાર ઓછો પણ થઈ જાય અંદરમાં સંસ્કારની ધારા ટકી રહે. પ્રાપ્ત કરી લઈએ, શુદ્ધાત્મા પ્રાપ્ત કરીએ એના જેવું ઉત્તમ તો બીજું કોઈ જ નહીં, પણ એ પહેલાંની ભૂમિકાના સંસ્કાર એવા પડવા જોઈએ કે બહારના ક્ષોપસમની હિંતામાં પણ અલ્પ થઈ ગયો હોય પણ લોકો એમ જાણે કે આ ત્યાંના બેભાન છે કે ગમે અંદરમાં પોતાની ધારા એ ચાલતી હોય. એના માટે એક દ્રષ્ટાંત આવે છે ને ગુરુદેવશ્રી એના માટે લેતા હોય છે. જ્યારે રાવણને આ બાજુ રામચંદ્ર લગ્નભાઈનો ઉત્થ થાય છે ને એમાં રાવણ શું કરે છે? એક વિદ્યાલ મારે છે. એનાથી લક્ષ્મણજીને બધા કેવા થઈ જાય છે? મૂર્છિત થઈ જાય. પછી એના ઉપાય માટે વિસલ્યા આવે છે ને બધી વાત થઈ. વાત કદાચ થઈ ગઈ હશે. તો જ્યાં લક્ષ્મણજી જાગૃત થાય તો પહેલો શબ્દો ક્યાં નીકળે છે? એમ કેમ? ક્યાં ગયો રાવણ? એને કેમ? કારણ કે અંદરમાં ક્યાં ભાવ લઈને મૂર્છિત થયો હતો? એ પ્રકારના ભાવ. તો જીવનમાં આ હર પર ને ક્ષણે એ આરાધનાની અને આરાધનાના વિષયની બે મુખ્ય વાત જેને કહીએ, અનુભવની વિધિ અને અનુભવનો વિષય, શુદ્ધ નય અને શુદ્ધ નયનો વિષય જીવનમાં એટલો નિશ્ચિતપણે કરી લેવા જેવો છે કે ક્યારેય એ સંબંધી શું ન થાય. એને એક શંકા કે એવું તો નહીં, પણ એક થોડું વિચારણા કે આ હશે કે નહીં એમને નિશ્ચિતપણે. જેમ 12માં આપણું નામ શું છે નાનપણથી શીખ્યા, 2 વત્તા 2 4 ક્યારે ભૂલતા હશો? આમ કેટલી વાર યાદ કરતા હશો અને છતાં યાદ કરતા નથી અને ભૂલતા નથી આપણે. તો જીવનમાં એક સહજ પણતીમાં એ વણાય જેવું એની વાત આપણે ચાલે છે. એમાંથી આપણે હવે પરમ સમાધિ અધિકાર નિયમસારજી પરમાગમ. આમાં એક આશ્ચર્ય થોડું લાગે, આપણે ક્યાં ચાલતા હતા? ગુરુદેવજીના પ્રવચનમાં પણ 126 ગાથા પછીના કળશો 8 હતા ને એમાં ચાલતા હતા. પછી આ હવે કદાચ ગુરુદેવજીને કદાચ એવું હશે કંઈ ક્રમ મૂકવામાં કદાચ થઈ ગયું હોય, કાંઈ શું છે? કારણ કે ખુલાસો તો કંઈ ગુરુદેવજી બોલ્યા નથી અને ક્રમ તો ચાલે છે એટલા માટે. એટલે જે હોય, આપણે તો 123 ગાથા ઉપર આપણે પહોંચીએ. પરમ સમાધિ હવે બહુ જ રિપીટેડલી ખ્યાલ, 3 શબ્દો ક્યાં 3 છે આમાં? સમાધિ અધિકારમાં ક્યાં 3 શબ્દો યાદ આવે? જ્યાં સમાધિ છે ત્યાં સમતા છે, અને જ્યાં સમતા છે ત્યાં સામાય છે. એટલે આમાં સમાધિ અધિકાર હોવાથી કુંદુકુંદ આચાર્યદેવના સર્વાત્માએ સમાધિની વ્યાખ્યા કરીને એમાં સમતા ભાવ પ્રગટ થયો, તો પછી જ્યાં સમતા છે ત્યાં શું છે, સામાયિક છે, એમ કરીને 125 ગાથાથી આખો અધિકાર 133 ગાથા સુધીનો એમાં આ જ વાત આવે, સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી. કેવળી શાસને એટલે શું? ભાખ્યું શ્રી કેવળી શાસને છે ને શબ્દ, એટલે શું? કેવળી શાસને, કેવળી શાસને, કેવળી ભગવાને એ શાસનમાં, જૈન શાસનમાં, કેવળી શાસન એટલે કેવળીએ જૈન શાસનમાં આવું કહ્યું છે. કારણ કે કથન તો કેવળી ભગવાનનું અને જે કીધું એ શું છે, એ આખું જૈન શાસનમાં આ કેવળી ભગવાને આખી આવી વાત કરી છે. હવે એટલે અહીંયા આપણે ઉપર એના આવે 123 ગાથામાં પહેલા શબ્દો ક્યાં લીધા છે, જો કેટલા બોલ લીધા છે, કેટલા બોલ લીધા છે, 5 બોલ છે. અને ધર્મ અને શુક્લ એક લ્યો તો 4 બોલ છે, સંયમ હો, નિયમ હો, તપ હો કે ધ્યાન હો. અને ધ્યાનમાં પણ 2 પ્રકાર લઈ લીધા, ધર્મ ધ્યાન અને શુક્લ. આ કેવું કે ગમે એ સાધનાની પર્યાયમાં ગમે તે હો, એનો વિષય કોણ છે? એક જ જો કયો આવ્યો, આપણે બહુ પહેલા દિવસે બહુ લીધો, યાદ ભૂલી ગયા, નો કયો લખ્યો? જો જાયેતી અપાણમ, જો જાયેઈ અપાણમ, જે જીવ ધ્યાવે આત્મન. અહીંયા બીજા શ્રીપદ એક જ અર્થમાં છે, ધ્યાવે નિજ આત્મા જે. બસ આ એક વિષય ક્યારે બદલવો ન જવે. જેમ કોઈ કંદોઈની દુકાન, કંદોઈ એટલે મિષ્ટાની દુકાન હોય, એમાં આઈટમ કેટલી હશે? એકાદ 2 જ હશે, ઘણી હશે? બધામાં કોમન શું હશે? ગળપણ, એટલે ખાંડ થી ગોળ જે પ્રકાર ગળપણ. એમ કોઈ પણ, કોઈ પણ આ શું લીધી, આ બધી કઈ લીધી, સાધનાની કોઈ પણ પર્યાય લો, એનો વિષય એક જ રહેવાનો. કોઈ પણ બહિર્મુખ વ્યક્તિ વૃત્તિથી ક્યારે પણ સાધના થવાની નથી. આજ તો ગુરુદેવસિંહ ઘણી વાર તો બહુ જ ક્યાં સુધીની પ્રકાર લીધા, આજે માને કાલે માને, આજ માને છૂટકો છે એ સિવાય બીજો. પેલા જૂના પ્રવચનમાં તો ગુરુદેવ બહુ જોરથી આજ માને, કાલ માને કે અનંતકાળ પછી માને, આ માનીએ છૂટકો છે, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અઘરું માને, સહેલું માને, ગમે તે, આ સિવાય બીજો કોઈ ઉપાય એ છે નહીં. અને ઘણા પ્રકારો ગુરુદેશે તો ક્યાં ક્યાંય પોતાના જીવનની પણ થોડી બધી વાતો કરી. 76 સાલમાં દામનગરમાં શું હતું, ચોમાસું હતું, અને એમાં એક અધિક માસ હતો એટલે 5 મહિના, અને એમાં આખું 45 આગમ કહેવાય સથામ્બરના, અને સ્થાનક વાસીમાં 32 કહેવાય. એ બધાનો અભ્યાસ કઈ વર્ષ, કેટલી ઉંમર હશે ગુરુદેવ? 30 વર્ષ. વિચાર આવે છે 30 વર્ષની વયે આપણા જીવનનો જ વિચાર, 30 વયે શું કરતા હતા આપણે જીવનમાં, એમાં પણ આટલો અભ્યાસ સિવાય. એ પણ 45 આગમ એટલે શું, બધા એ પ્રાકૃત ભાષા અને એનું કોઈ હિન્દી હશે જે હશે, અને સાથે કીધું ને સ્થાનક વાસીમાં એક ભગવતી સૂત્ર કહેવાય, કેટલી વાર વાંચેલું, 17 વાર વાંચે. એક ખ્યાલ હશે ગુરુદેવસિંહના જીવનમાં, બધાને લગભગ ખ્યાલ તો હશે, ગુરુદેવસિંહને કેવું આમ ટાઇટલ દેવામાં આવતું સંપ્રદાયમાં હતા ત્યારે, કાઠિયાવાડના કોહિનૂર વચ્ચે. પણ શરૂઆતમાં જે આ ટાઇટલ હતો, હજી 1.5 વર્ષની અંદર કયું ટાઇટલ, આમ લોકો જોતા કે હજી કાનજી મુનિ, હજી તો નવા નવા, અને ચતાશેમાં હોય, સ્વાધ્યાયમાં હોય, જ્ઞાની ધ્યાની કાનજી મુનિ. શરૂઆતના વર્ષોમાં શું છે એ બહુ ખ્યાલ નથી લોકોને, ઓલું તો યાદ છે ઘણાને, કે એવું નથી કે જ્યાં જે ગામમાં જાય વિહાર કરીને જાય ત્યારે તો ગુરુ સાથે હોય, પણ એમને કોઈનો પરિચય કરવો, તમે ક્યાં છો, અહીંના છો, શું છે. એકમાત્ર કામ શું હતું એમનું, જીવનનું શું હતું, એ જે ટાઈમ હતો, એરા હતો, ત્યારે શું હતું? એ સત્યની શોધ. બહુ જીવનમાં મહાપુરુષોના જીવનમાં આ પ્રકારો હોય છે કે જન્મ લેતા હોય છે, કદાચ સત્યથી દૂર જન્મ, અને છતાં શું હતું અંદરમાં? સતની જિજ્ઞાસ, સંતોષ નહોતો. આપણને આ ઘણી વાર આવું જ હોય, જનરલી જે કુળ પરંપરાથી ધર્મ મેળવ્યો એને સ્વીકારી લેતા હોય છે આપણે. પણ આ એક મહાપુરુષના જીવનમાં એક શું હતું, જેમાં જન્મા હતા એનાથી અભ્યાસ તો થોડું વાંચતા કરતા દુકાનમાં હતા તોય પણ શું નહોતું? સંતુષ્ટ નહોતો. મને જે જોવે છે એ મેળ્યું નથી, અને જે મેળ્યું છે એમાં સત્ય મને દેખાતું નથી. આ આખી વિવેક, આ પરીક્ષા બુદ્ધિ, જે મને મેળ્યું છે એમાં મને સત્ય દેખાતું નથી અને સત્ય આમાં છે ને, એ રીતે આખું પરસ્પરમાં. અને એ જ સત્યની શોધ, પેલા સતની જિજ્ઞાસા હતી, ઝંખના હતી, અને પછી સત્યની શોધ માટે આ દીક્ષા લે. કોઈ માન સન્માન મેળવવા માટે નહોતું, એ મારે આ જીવનમાં સત્ય શોધવું છે. અને એમાં કોના પુનના ઉદય, કોના ઉદય? ગુરુદેવસિંહના નહીં, એ તો છે જ એમના, આપણા પરમ ઉદય એમના હાથમાં એક સમયસર આત્મા આવ્યું, ને તરત જ અંદર આત્મા જે ગોતતો તો આમ જાણે મળી ગયું. તાવ સહજ શબ્દો એ નીકળી ગયા કે આ શાસ્ત્ર કેવું છે, અશરીરી થવા. તો એ બધો વિગત તો છે. તો અહીંયા ફરીથી આપણા વિષય કે આ ગાથા લઈએ કે અહીંયા સમાધિ અધિકાર છે. તો સમાધિ કોને કહેવી? આની પહેલા અધિકારની 124 પહેલી ગાથામાં સમાધિની વાત છે, એનો જ વિસ્તાર કરીને ફરીથી અહીંયા આપણને લે છે. આની પહેલાની 122માં શું લીધું હતું? જો વચન ઉચ્ચારણની ક્રિયા, એટલે બોલવાના ક્રિયા. જો પહેલું એક બાયથી વિચાર કર્યું, કોઈ પણ જીવ સમાધિમાં હોય તો શું હોય? બોલવાની ક્રિયા તો મન થઈ ગઈ જ હોય, અને ખરેખર તો મૌન રહેવું છે એવાય વિકલ્પનો જ, આ એનું નામ સમાધિ છે. ખાલી ફરીથી એક ધર્મ શું છે? વિકલ્પનો બદલો છે કે વિકલ્પનો અભાવ છે? આપણે સામાન્યપણે ક્યાંક આકર્ષિત ક્યાં થઈ જતા હોય છે? વિકલ્પોના બદલાવમાં. વિકલ્પનો બદલો છે એ પુણ્ય, પાપમાંથી પુણ્ય છે, ધર્મ નથી. જેટલે જેટલો વિકલ્પનો અભાવ, અને એટલા માટે જો 122માં વચન ઉચ્ચારણ અને મૌનને બેને તજીને વિહિત રાગ જ આવ્યું, તમાકુ શું આવ્યું? વિકલ્પનો બદલો આવ્યો કે વિકલ્પથી રહિત વાત આવી? અને આવી જઈ વિતરાગ, અને આવી વિતરાગતા ક્યારે થશે? ફરીથી જે જીવ ધ્યાવે આત્માને, અહીંયા છે ધ્યાવે નિજ આત્મા જે, આ તેને પરમ સમાધિ કે છે. એની જ હવે અહીંયા ઓલી નાસ્તિ અને અસ્થિ વાત હતી. નાસ્તિ કઈ કરી? વચન ઉચ્ચારણ કે વચન ઉચ્ચારણ નથી કરવું, બે પ્રકારના વિકલ્પ નાસ્તિ. અસ્થિ હું શું હતી? વિતરાગ. તો એ વિતરાગતા શું છે? એ પરિણામનો બોલ, ચાર બોલથી અહીંયા છે, જે 122માં વિતરાગની જ પરિણામ કીધા હતા એનો જ ખુલાસો. કે વિતરાગ પરિણામ એટલે ક્યાં? કે સંયમ, નિયમ, તપ અને ધ્યાન. જો હવે એ સંયમ નિયમની વ્યાખ્યા કરશે. આપણે જેને સંયમ માનીએ કે આજે મેં ઉપવાસ કર્યો તો મેં શું કર્યું? સંયમ શું કર્યું? મેં શું કર્યું? સંયમ કર્યો ને મેં, રસેન્દ્રિયનો વિષય મેં ન લીધો તો એટલો સંયમ કર્યો કે નહીં? જો ભાઈ, સંયમમાં એક બે પ્રકાર છે, દ્રવ્ય સંયમ અને ભાવ સંયમ. ખાવાની વિકલ્પ હતા આગલા દિવસે, આજે નહીં ખાવાના, પણ વિકલ્પ છે તો તેનું નામ એક શુભ રાગ રૂપ છે. બાકી સંયમ નિયમ એ આત્માની વિતરાગી નિર્મળ ચારિત્ર ગુણની મોક્ષ માર્ગની પણતીના નામ છે. આ તો એની સાથે આવા ઋષભદેવે શું કર્યું હતું? 6 મહિના તેમણે નિયમ જ લઈ લીધું હતું, અને પછી 7 મહિના ને લગભગ 12 દિવસ છે એમણે આહાર ન મેળવ્યો. તો શું એ તો એ ભાઈની ભૂમિકાના એમને કોઈ એક એક દિવસ ગાળીને 6 મહિના નહોતા પૂરા કર્યા કે આજ મારે નથી, આજ મારે નથી. એક અરે ફરીને અંદરની પણતી તો નહીં, ભાઈના નિયમમાં પણ ક્યારે પણ જો કાળ ગયો છે તો તું હઠપૂર્વક કરે છે, સહજતાથી નહીં. કાળ ગાળી ગાળીને નિશ્ચય તો નહીં, વ્યવહારના પણ એ નિયમ સંયમ ન હોતા, સહજપણે એ પ્રકારનો વિકલ્પ જ ન ઉઠવો. તો અહીંયા તો નિર્મળ વિતરાગી પરિણામના નામ છે અને તેનું નામ યથાર્થપણે સાચી સમાધિ કહેવામાં આવે છે. અને આ બધા જ પરિણામમાં એ કોમન કોણ છે? જે ધ્યાવે નિજ આત્મા, જે જીવ ધ્યાવે આત્માને, અને તો તેને પરમ સમાધિ જાણવી એમ કોણ કહે છે? આપણને કુંદકુંદાચાર્ય દેવ કહે છે, તું તારી કલ્પનાથી ગમે એને સમાધિ નહીં માની લેતો, સમાધિ તો આનું નામ છે. ચાલો એનાથી એક એક ગુરુદેવથી સરસ બધા અર્થ કર્યા આપણે. એમાં પહેલો બોલ જે છે સંયમ, રસેન્દ્રીના વ્યાપારનો પરિત્યાગ કરીને. ચાલો હજી બીજું લઈએ, ચક્ષુ ઇન્દ્રિયનો વ્યાપાર પરિત્યાગ કરીને. એવું નહીં લે તો શું લખ્યું? એટલે શું બધી બંધ કરી દેવી? બધી બંધ કરી દેશે તો પછી આત્મા રહેશે શું? પછી ક્યાંક તો એક એક ઇન્દ્રિયનો, ચાલો બીજું કાંઈ નહીં, આમ બધું આંખ બંધ કરી દેશું, કાનમાં પૂંભળા નાખી દેશું, મોઢા ઉપર પટ્ટી, પણ એક ઠંડી ગરમી તો લાગે કે ન લાગે? જો એક વિચારવા જેવું, સમાધિ કોને કહેવાય છે? એક પણ પરલક્ષી પ્રત્યેનો વૃત્તિ ગઈ સમજી લેવી અસમાધિ છે, ઉપાધિ છે કે સમાધિના. કોઈ કે આ તો બહુ આકરું પડે, આકરું પડે કે સત્ય તારે જોવે છે? ક્યારે પણ દવા લેવા જઈએ ત્યારે પૂછતા હશે ને, મોંઘી છે કે સસ્તી એમ પૂછતા હશે? શું પૂછતા હશો આપણે? મને સાચી દવા આપો. અને જો મોંઘી અને સસ્તી જો ગયા તેનો અર્થ કે તને સાજા થવાની પેલી ગરજ નથી. ગુરુદાસ બોલ્યા હતા, જેનું ગરજ હોય ને એના માટે આવા. ખાલી એક પ્રોગ્રામ થાય છે ને, હાજરી આપી છે ને, બધા લોકો પૂછે નહીં, 10 લક્ષણમાં નથી આવતા. એક લોક સંજ્ઞાથી ધર્મ નહીં થાય ક્યારે, લોકની શરમથી નથી થવાનો, કોઈ ભયથી કે ક્યારે લાલચથી આ સાધના ન થતી હોય. તો અહીંયા આખી વાત સમસ્ત ઇન્દ્રિય, જેને ગુરુદેવે યાદ કરી હતી તો કઈ ગાથા યાદ કરીએ આપણે સમયસારની? જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે. જો ફરી ફરીને જેટલું યાદ કરીએ એટલું ઓછું નીકળે છે. ક્યાંય નાસ્તિ હશે તો અસ્તિ વિચારી લેવું, એકાંતે નાસ્તિ નહીં થાય. જીતી ઇન્દ્રિયો તો આવી ગયું તમે ખાલી, તો જીતી ઇન્દ્રિયો તે કરી, ઇન્દ્રિયો તરફ તારું લક્ષ નથી જતું, વૃત્તિ નથી જતી, તો કોના તરફ જાય? કોના આશ્રયે ઇન્દ્રિયો જીતાય છે? તો કોણ છે? અતિન્દ્રિય આત્મા. જ્યાં જ્ઞાન સભા લઈ ગયો પણ છે કેવો, અતિન્દ્રિય આત્માનું જ્યાં લક્ષ જાય છે તો કોઈ ઇન્દ્રિય તરફ લક્ષ જતું જ નથી. આ તેનું નામ જીતી ઇન્દ્રિયો કહેવાય. અહીંયા તો એ ચોથે ગુણસ્થાનની વાત છે, અહીંયા તો એનાથી આગળ સંયમ મુનિ દશાની વાત. જો વાંચી એનું, સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ. ઇન્દ્રિયો તરફ શું જાય છે? લક્ષ જ જતું નથી, અસ્થિરતાનો રાગ જ થતો નથી, તે સંયમ છે. એક વાત. પછી નિયમ શું છે? નિયમ આપણે પણ કઈ નિયમ તો લીધો જ હશે ને, નિયમ લીધો છે ને. શું લીધો છે? ભાઈ કારેલાનો હું ત્યાગ કરું છું. શું એક ફરીથી નિયમની પાછળનો હેતુ શું હોય છે? જેમાં અધિક રાગ રહેતો હોય એમ કેમ નથી, હું કેરી નહીં ખાવ એમ કેમ નથી લેતો? નિયમની પાછળ એક જૈન દર્શનના કોઈ પણ સિદ્ધાંતને મસ્કરી રૂપ નહીં બનાવવા. મને નહોતું ગમતું એટલે મેં ત્યાગ કરી લીધો, એ કોઈ તું એના પ્રત્યેનો તિરસ્કાર છે, ત્યાગ નથી કર્યો તે. અહીંયા તો જેમાં અધિક રાગ રહેતો હોય એના પ્રત્યેને છોડવા માટેની વાત છે. અહીંયા કેવો છે? નિજ આત્માની આરાધનામાં તત્પરતા, તત્પરતા, તત્પરતા ખ્યાલ હશે ને, ક્યારેય થાય ક્યારે થાય આમ એ જ વાત યા કરે. હજી સિઝન ન આવી પેલા એમ થઈ જાય ને ક્યારે આવે ને શરૂ કરી દઈએ. અહીંયા કે છે એની નહીં, શેમાં તત્પરતા છે? નિજ આત્માની. જો ઓલો નાસ્તી આવ્યું સંયમમાં શું લીધું? નાસ્તી. તો અહીંયા હવે શું લીધું? અસ્થિમાં. નિજ આત્માની આરાધના. અરે મુનિરાજ કેવી ભાવના કરતા હશે આપણે વિચાર કરી શકીએ? ચતુર્ગુણ સ્થાન વર્તી મુનિ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, એ પંચમ ગુણ સ્થાન વર્તી શ્રાવક હોય, શેની ભાવના? તત્પરતા ભાવના શેની કરતા હોય? કે મુનિ દશાનો એ અપૂર્વ અવસર ક્યારે આવશે. મુનિરાજ હોય છઠ્ઠે સાતમે ઝૂલતા હોય એની તત્પરતા ભાવના શું હશે? અમે ક્યાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. આ એક એક ભાવનામાં આગળ વધવાની નિરંતર શું હોવી જોઈએ? તત્પરતા હોવી જોઈએ. સ્કૂલમાં ભણતા હતા ત્યારે એમ નહોતું, પાંચમી સ્ટાન્ડર્ડમાં ચલો પરીક્ષા આવી ત્યાં હોશ તો થતી, પછી સિક્સ સ્ટાન્ડર્ડમાં જેમ જેમ આગળ એમ અહીંયા સાધનામાં આરાધનામાં આગળ વધવું, આ તેનું નામ શું છે? એમાં તત્પરતા, તેનું નામ શું છે? નિયમ છે. ત્રીજું લઈએ તપ. તપની વ્યાખ્યા શું છે? જે આત્માને આત્મામાં, ગુરુદેવ આનાથી લીધું ને છ છ કારક બધા લઈ લેવા, આમાં એમ કહીને શું કહેવા માગે? શું કહેવા માગે ગુરુદેવ શ્રી? કે આમાં લખ્યું છે તને આત્મા સિવાય બીજું સૂજવું જ ન જોવે. એક ક્યારેક વિચાર આવે, ધર્મ, ધર્મ કોના છે? શરીરનો ધર્મ છે, રાગનો ધર્મ છે, કે આત્માનો ધર્મ છે? તો આત્માનો ધર્મ અને આત્માને છોડીને જ કરવું બધું. ધર્મ કોનો છે? આત્માનો કરવો, કારણ કે આત્માના સુખને માટે કરવો. આત્માનો ધર્મ કરવો છે અને કરવું છે ક્યાં? આ તો એના જેવું થયું, ડોક્ટર પાસે દવા લેવા ગયા, પછી પેશન્ટ ક્યાં છે? તે તો ઘરે બેઠો છે. પોતાને મૂકીને, પોતાના ચૈતન્ય આત્માને મૂકીને ક્યારે પણ ધર્મની સાધના થશે જ નહીં, આરાધના થશે જ નહીં, ઉપાસના થશે જ નહીં. પહેલો આત્મા. એ બધા ઘણા ગુરુદેવી દ્રષ્ટાંત એના માટે દેશે. કોઈનો લગ્ન પ્રસંગ હોય, જાન જોડીને જવાનું હોય તો શું હોય? કોકને ભૂલી ગયા. કોને ભૂલી ગયા તો શું કહેવાય? શું કહેવાય? એ જાન નો કહેવાય, માણસોનું ટોળું કહેવાય. એમ અહીંયા વર એક શબ્દ છે. વર એટલે શું કહેવાય? નહીં, વર એટલે નહીં કહેવાય, ઉત્કૃષ્ટને વર કહેવાય. શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ જ એને વર કહેવાય. તો અહીંયા ઉત્કૃષ્ટ ચૈતન્ય આત્માને તો તું ભૂલી ગયો છો, તે બધા માણસના ટોળા જેવા વિકલ્પો કર્યા છે. તને મોક્ષ માર્ગ આત્માની સાધના થતી નથી, તે વાત આપણને. એટલા માટે ફરીથી જે જીવ ધ્યાવ્યા એમાં બધું જ લઈ લેવું. આત્માને ચૂકીને એક પણ પરણતી હવે થવી ન જોવે. તો ત્રીજું આપણે ફરીથી લઈએ, જે આત્માને આત્માને પોતાની પરણતીને આત્મામાં, ત્રિકાળી આત્મામાં, આત્માથી એટલે પોતાના પુરુષાર્થથી, પોતાના જ પ્રયત્ન. જો અહીંયા પોતામાં ને પોતામાં જ કરવાનું છે, પોતે પોતાને પોતામાં, આત્મા માટે પોતાથી, બધું જ લઈ લેવું એમાં. તો એ પછી શબ્દ શું છે? હવે ધારી રાખે, એનો અર્થ કે ટકાવી રાખે, એનો અર્થ કે જોડી રાખે. આ કોની વાત આવી? આ ચારિત્રની ઉત્કર્ષતાની વાત છે. ચોથે પાંચમે છે શ્રદ્ધાની પણતીએ તો ધારા ટકાવી રાખી છે, પણ ચારિત્રમાં હજી શું થાય છે? ઉપયોગ બહાર જાય અંદર આવે એવું ઘણા વખતે થતું. અને મુનિરાજ છઠ્ઠે સાતમે ઝૂલે ત્યારે પણ, હવે તો એનાથી એક ઉત્કૃષ્ટ ધારા થાય તો ધારી રાખે. ધારી રાખેલા આવે ને, ટકાવી રાખે કોન્સ્ટન્ટ. અને એનો અર્થ કે ઉપયોગ ત્યાં જોડી રાખે, તેનું નામ શું કહેવાય? અધ્યાત્મ. અધ્યાત્મ એટલે આત્માની જ્યાં પરણતીમાં અધિકતા થઈ ગઈ છે, અને આવી અધિકતામાં હવે શું થાય છે? ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આનું નામ ઈચ્છા નિરોધ તપ. નાસ્તિથિ અને અસ્થિથિ પ્રતપંતિ ઇતિ તપ. આત્મા વિતરાગતાથી અધિકપણે શોભી ઉઠે, આ તેનું નામ તપ કહેવાય. તો ક્યારે આવું થશે? કે આત્માને આત્મામાં જ ટકાવી રાખશું, વિકલ્પમાં ન જાય, આ એનું નામ અધ્યાત્મ, અને અધ્યાત્મનું નામ જ તપ કહેવામાં આવે છે. પછી એનાથી આગળ, હવે તેનાથી આગળ કોની વાત આવી ગઈ? ત્રણ તો વાત આવી ગઈ, હવે ધ્યાનની વાત આવે. અને ધ્યાનમાં પણ બે પ્રકાર, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. કોઈ વિકલ્પોમાં રહેવું એ ધર્મ ધ્યાન નથી. વિકલ્પમાં ધ્યાન ચલો, એક સામાન્ય રીતે વિચાર કર, ધ્યાન કરીએ તો શું થાય? કર્મબંધ થાય કે કર્મબંધ આવતું અટકી જાય, અને પુરાણું જે હોય એનું ક્રમે એક દેશ શું થઈ જાય? નિજરા. બે થાય, સંવર અને નિજરા. નવા કર્મ આવતા શું છે? અટકી જાય, તો તેનું નામ શું છે? સંવર છે. આ તે આપણે સંયોગથી વાત કરી છે, સાથે પરિણામ પણ, એટલે આશ્રવ. આ તો દ્રવ્ય આશ્રવ સંવરની વાત કરી. અને એવી જ રીતે દ્રવ્ય નિજરા, એટલે પુરાના જે કર્મો છે એ કેવા? ક્રમશ પૂરા ખરી જાય તો તેનું નામ શું કહેવાશે? મોક્ષ. એટલે બેમાં થોડોક વિચારણા કરવી, અટકવું, એક દેશ ટળવું અને સર્વ દેશ ટળવું. તો અહીંયા જ્યાં આપણને યથાર્થપણે ધર્મ ધ્યાન થાય તો શું થતું હશે? નવા કર્મો આવે, નરમા કર્મો આવીને બંધાય નહીં તો શું થાય? કારણ કે નવા કર્મો આવે તો એનું નામ શું કહેશું? આશ્રવ કહેશું. અને આવીને રોકાય તો તેનું નામ શું કહેશું? બંધ કહેશું. તો કઈ ધર્મ ધ્યાનથી એ થાય તો કે નથી થાય? આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી થશે. જે આશ્રવ અને બંધ થાય એ કોનાથી થશે? આર્થ અને રૌદ્ર. પણ અહીંયા જો ધર્મ ધ્યાન છે તો એનાથી નવા આવતા અટકે, જે છે એમાંથી એક દેશ ટળતા હોય. હવે આટલું તો ના પાકું સિદ્ધાંત. હવે વિચાર કરીએ, જેને આપણે કદાચ ધર્મ ધ્યાન માનીએ કે અહીંયા હું સવારથી અભિષેકમાં, પૂજામાં આવું છું, સ્વાધ્યાયમાં બેસું, બધા સાંજના પ્રોગ્રામમાં બધે આવું છું, તો એ મારું ધર્મ ધ્યાન ખરું કે નહીં? આટલું બધું હું કરું છું, બીજા કરતા નથી, હું તો કરું છું, ટાઈમસર પહોંચું છું. ફરીથી, તને જો લગ્ની લાગી હોય તો કાળ પહેલાં કેમ ગણે છે? તો 24 કલાકમાંથી આટલું બધું કરશું તો કેટલા કલાક આવશે? જે 6 કે 7 જે એટલે આવશે, અને એની 24 માંથી 6 માઇનસ કરશો તો વધારે આવશે કે ઓછા આવશે? 18 આવશે. તો શું વધારે કર્યું? શું વધારે કર્યું? તો શેનું માનીએ છીએ કે આપણે મોટું કામ કર્યું છે? ધર્મ ધ્યાન કર્યું. ફરીથી, ધર્મ ધ્યાન છે એનાથી તો નવા આવતા અટકવું જોઈએ. આપણે કરીએ છીએ વિકલ્પ, આવે છે બધા આશ્રવને બંધ, અને માનીએ છીએ કે મને સંવર્ણ ઈજા થાય. શું થાય? આપણા જ પરિણામનો વિચાર, બીજા કોઈની સામે નથી જોવાનું. કે હું જેને જેને માનું છે કે હું આ ધર્મ ધ્યાન કરું છું, આ 10 દિવસ ધર્મની આરાધના, તો ધર્મની આરાધના કરવાથી નવા કર્મનું આવું થાય? રાગ દ્વેષ કરવાથી કર્યા છે, દ્વેષ નથી કરતા, રાગ કર્યો છે તો નવા આવે છે, અટકતા નથી. તો આ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન શું હોય છે એની વ્યાખ્યા આપણે વાંચીએ. જો શું છે? સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડમનો પરિત્યાગ જેનું લક્ષણ છે. શું શબ્દ વાપર્યો છે? પરિત્યાગ. એક તો સમસ્ત અને બીજો પરિત્યાગ. સમસ્ત વિકલ્પો છોડવાની વાત છે. કોઈ કે આ અમે એ નથી કરતા, આટલું કરીએ તો સારું, એટલું તો કયો તમે? ફરીથી એ જેવું અહીંયા મુનિરાજ કહે છે, કુંદકુંદ આચાર્યદેવ કહે છે, પરમ સમાધિની ત્યાં સુધી આપણે નથી પહોંચ્યા. સાચી વાત છે, પણ ત્યાં સુધી પહોંચીએ તો સાચું ધર્મ ધ્યાન છે, એટલું તો જ્ઞાન કરી શકાય છે. જ્ઞાનની સમજણ આપણને વિપરીતતાથી બચાવશે. પણ જ્ઞાનની જો યથાર્થ સમજણ નથી કરતા તો ક્યાંક ને ક્યાંક થાય છે વિકલ્પો, થાય છે નવા કર્મ બંધાય એવા ભાવ, અને માની લે છે કે હું ધર્મ ધ્યાન કરું છું. શુક્લ ધ્યાનની તો વાત જ નથી. કેમ નહીં? શુક્લ ધ્યાનની કેમ વાત જ નથી? એ તો મુનિ દશામાં હોય, એની તો વાત જ નથી. આપણે તો અહીંયા મુનિરાજ તો સાથે વાત લેશે એની વ્યાખ્યા. આપણે તો ધર્મ ધ્યાનને નામે પણ ક્યાંક શું હોય છે? અટકી જતા હોય છે વિપરીતતામાં, એટલા માટે કે કોઈ પણ વિકલ્પથી અહીંયા એકવાર શું સ્વરૂપ છે એ તો ઓળખાણ કરીએ, તો એ સમસ્ત વિકલ્પ ક્રિયાકારણ એટલે વિકલ્પોનો ત્યાગ જેનું લક્ષણ. તો હવે બાયના તો વિકલ્પો છેડ્યા તો શું થયું? અંતઃક્રિયાના અધિકરણભૂત આધાર. બાહ્યની ક્રિયા છૂટી તો ક્યાં જ થઈ? હવે અંતરંગમાં. કઈ અંતરંગમાં? વિતરાગ સ્વરૂપ આત્મા છે એને ધ્યાવવાની ક્રિયા થઈ તો અંતરક્રિયા છે. બાહ્યના વિકલ્પ કોઈ પણ રીતે વિચારું, કોઈ પણ વિકલ્પ હોય અને બહિર્મુખતા ન હોય એવું ક્યારે બનશે? વિકલ્પ છે, બહિર્મુખતા છે. તો અહીંયા કઈ ક્રિયા આપી છે? શબ્દ કઈ વાપરી છે? અંતઃક્રિયા, અંતરંગની ક્રિયા. અંતરંગની ક્રિયા એટલે શુદ્ધાત્માને ધ્યાવતા. કારણ કે જો શબ્દ શું વાપરો છે? અંતરંગ ક્રિયાનો આધાર કોણ આપ્યો છે? આત્મા. તો આત્મા કેવો, રાગમય છે કે વિતરાગતામય છે? તો આત્માનો જેને આધાર મળે એ પણતીમાં રાગ હોય કે વિતરાગતા હોય? આ તો એ વિતરાગતાનું નામ જ અંતઃક્રિયા છે. અંતઃક્રિયા એટલે અંદરના વિકલ્પ પણ નહીં, તત્વ ચિંતનના પણ વિકલ્પ નહીં, એ પણ ખરેખર ધર્મ ધ્યાન નથી. વિકલ્પના ચિંતન હો, મનન હો, પણ ધ્યાન એટલે શું? એકાગ્ર ચિંતા, એકને અગ્ર કરતા ચિંતા નિરોધ થાય. એકાગ્ર, એકાગ્ર કોમા છે, એકાગ્ર ચિંતા નિરોધ, બે જુદી વાત છે. એકાગ્ર ચિંતા ને એકાગ્રમાં ચિંતા થાય એમ નહીં. એકાગ્ર અસ્થિ, એકને અગ્ર કર્યો, મુખ્ય કર્યો તો ચિંતા નિરોધ. બીજા વિકલ્પો ઉભા જ નથી થતા, વિકલ્પ જ ઉભા નથી. આ તેનું નામ શું કહેવાય છે? ધ્યાન કહેવામાં આવે. પણ ઉપયોગમાં, લક્ષમાં એક રૂપ જ કોઈ નથી આવતો. ક્યારે આવ્યું છે? એક આવ્યું છે કે અનેકતા જાયવા કરે છે? પાંચ ઇન્દ્રિયના સંબંધમાં એક પછી એક ઇન્દ્રિય વિષયો શું થતા જાય છે? બદલતા જાય છે. અનેકતામાં છીએ અને એની જગ્યાએ એકને મુખ્ય કરો. અને એક એક બહુ જ વિચારવા જેવું છે, એકનો વિષય કોણ બને? એકનો વિષય કેવી રીતે બને, કેમ બને? એમ આપણું મન તો આમ ભટકતું હોય છે ને આમ. તો હવે એક વિષય એ તો બરોબર છે ને, એકાગ્ર કરવું છે તો એક વિષય બનાવવો પડશે ને. એકને અગ્ર તો કેવી રીતે બનાવે? અમારું મન તો નથી બનતું, પણ ભટકે તો એને કઈ ઉપાય તો કરવું પડશે ને. હવે રૂચિનો વિષય મળે અને તને ઉપયોગની સ્થિરતા નહીં થાય એવું નહીં બને. નાનું બાળક રડે છે એને એનો ગમતો વિષય આપો, પછી ગમે એવું આપો. એનું ઓલું કંઈક હોય છે, કપડું હોય છે, કંઈક નાનું એવું રમકડું, ગમે એનું ગમતો. આ બહુ જ જરૂરી છે. રૂચિને એકાગ્રતા જોઈએ છે અને વિકલ્પોને વિવિધતા જોવે છે. વિકલ્પને શું જોવે છે? વિવિધતા, અનેકતા જોવે છે. અને જ્યાં રુચિ છે, જાગે છે, તો એને એકની ધારા, એકાગ્રતા જોવે. એના માટે કે અંતઃક્રિયાના અધિકરણભૂત આત્માને. હવે એ કેવું છે? આત્મા કેવો છે? આત્માની વ્યાખ્યા કરે છે. હવે કોના આત્માની વ્યાખ્યા કરે છે? મારી પોતાની. મુનિરાજ મારી વાત કરે છે? મુનિરાજ આપણી વાત કરે છે એમ જો કોઈ કહે તો શું લાગે? મન ગમે કે ન ગમે? ગમે, સાંભળવું ગમે ના, પછી બહુ ન ગમે ને. ગુરદેવસિંહ ભગવાન આત્મા કે પણ બહુ ક્યારે વિચાર આવ્યો? ક્યારે વિચાર? ગુરદેવસિંહ મને ભગવાન આત્મા કે, એનાથી બીજા ઊંચા નસીબ ક્યાં હોઈ શકે આપણે? એમાં અહીંયા મુનિરાજ કે તું કેવો છો, તું કેવો છો એની વ્યાખ્યા કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણ. અવધિ નથી ભૂતકાળમાં શરૂઆત અને નથી ભવિષ્યમાં અંત. કેવો છે અવધિ? અવધિ એટલે મર્યાદા. મર્યાદા એટલે ભૂતકાળમાં પણ ક્યારે શરૂઆત કરી એવી મર્યાદા નથી અને ભવિષ્યમાં અંત આવશે એવી પણ મર્યાદા નથી. તે અવધિ વિનાના નિરુપાધિક છે. આનો ગુરુદેવજી ક્યાં સુધી વાત લીધી? નિરુપાધિક. સંયોગની વાત લીધી હતી, સંયોગી ભાવની વાત લીધી હતી. સંયોગી ભાવ એટલે રાગ દ્વેષ ક્યાં સુધીની વાત લીધી? એક સમયની નિર્મળ પર્યાયની પણ જેનામાં સાપેક્ષતા ના. કોઈ પણ નિર્મળ પર્યાય લો, પાંચ ભાવ છે ને જીવના અસાધારણ, એમાં પર્યાય રૂપ ચાર, એમાં પણ અશુદ્ધતા રૂપ એક ઔદયિક ભાવ, બાકીના ત્રણ કેવા છે નિર્મળ, ઔપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાય. તો એમાં પણ શું છે, એમાં શું છે, કર્મની સાપેક્ષતા છે, કર્મની ઉપાધિ. મને તો નિર્મળ પર્યાયની પણ જ્યાં સાપેક્ષતા નથી, આ એવો હું નિરુપાધિ આત્મા. આવું કેમ શબ્દ વાપરતા હશે અહીંયા? ફરીથી આ વાત કોની ચાલે છે અહીંયા? ફરીથી કોની વાત ચાલે છે? મૂળ સમાધિની, મૂળ સમાધિ. અને સમાધિમાં કેટલા બોલ લીધા? ચાર આવશે ને. ક્યાં છે? સંયમ, નિયમ, તપ અને ધ્યાન. એમાં ધ્યાનની વાત છે. તો ધ્યાન કોના આશરે, જેમ કહે ને જે જીવ ધ્યાવે આત્માને, તો એ આત્મા કેવો છે એની વાત. બરોબર, લિંક આવે છે બધી. તો હવે કેવો કીધો આત્મા કેવો? નિરુપાધિ શબ્દ આવ્યો ને. તો નિરુપાધિ શું કામ લીધું શબ્દ? જ્યારે ઉપાધિ હશે ત્યારે ધ્યાન નહીં થઈ શકે. ટેન્શનમાં જેને કહે ને, ટેન્શનમાં હશે, ઉપાધિમાં હશે ત્યારે ખાવા પીવામાં ઉપયોગ નહીં લાગે. દરરોજ જરૂર પણ આમ લુપસુખ લુપસુખ ખાઈ લીધું આમ, કારણ કે ઉપાધિ. અને અહીંયા શેની વાત ચાલે છે? ધ્યાનની. અને ધ્યાનમાં પણ સમાધિ નહીં તો ઉપાધિ. તો એવા ઉપાધિક આત્મા છે તેને જે જીવ જાણે છે, જે જીવ અહીંયા તો મુનિરાજની છે, તે જીવની પરણતી વિશેષ, જો ખાસ વિશેષ પરણતી, સામાન્ય આવા શુદ્ધાત્મામાં જે ધ્યાનમય પરણતી જામે છે એ વિશેષ, વિશેષ એટલે ખાસ પરણતી, આ તે સ્વ આત્મા આશ્રિત. આવ્યું અંતે? આ ધર્મ ધ્યાન, નિશ્ચય ધર્મ ધ્યાન કોના આશ્રય છે? કે સિદ્ધ ભગવાનનું લક્ષ કરીને કર્યું છે ને અરિયંત ભગવાનનું કરીને, બીજાની તો વાત જ નથી. કે કોઈ એક ક્લેમ હોય ને, કોઈ સ્વસ્તિક હોય ને, એમ નહીં. અરિયંત સિદ્ધ ભગવાન એનું પણ નહીં, પણ કોના આશ્રય શબ્દ લખ્યો છે? નિજ સ્વ આત્મા, આ ખાલી નહીં ભગવાનનો ને એને પણ, સ્વ આત્મા આશ્રિત આવી જે પણતી હોય તેનું નામ નિશ્ચય ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. અને હવે એનાથી આગળ આખી શુક્લ ધ્યાનની વાતમાં તો એનાથી પણ વધારે ધ્યાન ધ્યેય ધ્યાતા. અરે આવી દશા તો પંચમ આરામાં ક્યાંય જોવા જ ન મળે. આચાર્યદેવ આદિ થયા હોય પણ આવી ભૂમિકા સુધી પણ ન ગયા, એવી ઉત્કૃષ્ટ દશા. જેની એક ધારા જામે તો એ સ્વપક શ્રેણી આરોહણ કર્યું તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. જેમ ઓલું હોય છે ને, રોકેટ જ્યારે લોન્ચ કરતા હોય તેના શું છે, રોકેટ ફાયર કરતા હોય એના પણ શું હોય છે, સ્ટેજ હોય છે. એમાં લાસ્ટ સ્ટેજમાં હોય તો ક્યાં થઈ જાય છે, ગ્રેવિટી ફોર્સની બહાર, આઉટર સ્પેસમાં. એમ આ જાણે શું હોય છે, શુક્લ ધ્યાનની આરાધનાની ધારાનું એક બળ છે, આત્મા ક્યાં પહોંચી જાય, પૂર્ણ વિતરાગ દશામાં પહોંચી જાય. કે ન્યા ધ્યાન શું છે, ધ્યાન કરનાર ધ્યાતા શું છે, ધ્યાનનો વિષય ધ્યેય કોણ છે, એ પણ જ્યાં વિકલ્પ રહેતો નથી. એ ઉત્કૃષ્ટ વાત. બહુ સુંદર રીતે આપણે ફરી ફરીને કદાચ દક્ષ લક્ષ્મણ પહેલી વાર નિયમ સા લેતા હશો, કદાચ કદાચ પહેલા એમ પણ હતું, આ નિયમ સા તો બહુ અઘરું છે ને ન સામાન્ય પણ સમય સા લેતા હોય એટલે બધાને પરિચિત હોય, પણ એવું ન સમજવું. મુનિરાજે એટલા જેને કહે ને વિશેષણ આપીને એક વસ્તુને અલંકારિત કરી દીધું મહિમા. કે એક આત્મા એટલે શું, આત્મા શબ્દ બોલતા એને એમ થવું જોઈએ ઓહો આનાથી અધિક કોઈ વિષય બીજો ન હોય. તો એ આત્માને આશ્રિત કેવી પણતીની દશા હોય છે એ બેયનું સુંદર આમાં વર્ણન કર્યું.
અહો ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, ચીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કાનનો, નીતે સુધા ચરણ ચંદ્ર તને નમું, કરુણા અકા રણ સમુદ્ર તને નમું, हे ज्ञान पो सकसु मेघ तन्ने नमो आदासना जीवन शिल्पी तने नमूह आदासना जीवन शिल्पी तने नमूह
बोला ऋषभादी मार पर्यंत चोवीसो जिनेन्द्र भगवान नो साक्षात समसण में विराजमान से मंदर आदि अजी तीरे परंत वी शेरमान जिनेन्द्र भगवान नो અખંડ સાધનાના પ્રતિક કડક જ્ઞાનમલના ધારક બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો સમય સારાધી સમસ્ત જિનવાણી માતનો હાલતા ચલતા સિદ્ધ સમાન કુંકુનાચાર્ય દેવ આદિ સર્વ મુનીશ્વર ભગવાનનો આપણા સૌના પરમઉપકારી કરુણા નિધાન પરમ પૂજ્ય કહાન ગુરુદેવનો કહાન ગુરુદેવશ્રીનો મહિમા પ્રકાશનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો આત્મસિદ્ધિના દાતા એવા પરમ પૂજ્ય કૃપાળુદેવ આદિ સર્વજ્ઞાની ધર્માત્માઓનો પરમ પવિત્ર વિતરાક્તમય સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો
જય હો.
નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસકે લિયે જિન વાણી મા કો વંદના સતવાર હે.
બોલો જીનવાણી માતનો જય હો.
ભાષા વર્જ્ઞાનની ક્રિયાથી રહિત વિકલ્પની ક્રિયાથી રહિત વર્જ્ઞાનની ક્રિયાથી રહિત વિકલ્પની ક્રિયાથી રહિત એક બે ક્રિયા કઈ આવે? भाषा बोलवानी क्रिया कई आवी जड़नी क्रिया सत्य बोलवु छे सेनाथी आवी विकल्पनी क्रिया અને બે ક્રિયાથી વિભાવ ક્રિયાથી રહિત ચૈતન્યના આત્મા એને જે આશ્રય વિતરાગી પણથી પ્રગટ થાય એ ખરેખર ચૈતન્યની વિતરાગી ક્રિયાને અહીંયા સત્ય ધર્મ કહેવામાં આવે છે અને એની આરાધનાનો દિવસ છે. સાથે સાથે પછી જેમ પૂજામાં આવે એ જુદા જુદા અતિચારથી રહિત એવા પ્રકાર હોય અને ભાઈમાં જે અપેક્ષાથી ઉપમાથી બધું કહેવામાં આવે એ સંબંધીના વિકલ્પો હોય. બાકી એટલું તો નિશ્ચિત કરવું, શું કરવું નિશ્ચિત બોલ એમ કેમ, ક્યાં ગયો રાવણ એને કેમ, કારણ કે અંદરમાં ક્યાં ભાવ લઈને મૂર્છિત થયો હતો એ પ્રકારના ભાવ. તો જીવનમાં આ હર પર ક્ષણે એ આરાધનાની અને આરાધનાના વિષયની